તારીખ 20/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 866 અને 766 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 364.
પરમ સૂક્ષ્મ વિષય છે, એટલે જેને આત્માની રુચિ હોય, જેને આત્મહિત કરવાની જરૂરત ઘણી લાગી હોય, એનું એ વિષયમાં ચાંચ બુલાય છે. પંચોપાક થાય છે, આત્મા કેટલું આવે ડબલું, એટલું ડબલું હોય પણ સાંચમાં કેટલું આવે? સૂક્ષ્મ ગુણો હોય માટે દ્રવ્યાનું યોગ સમજાઈ જાય એવું નથી. સૂક્ષ્મને વિશાળતા સાથે સંબંધ છે, સૂક્ષ્મને સૂક્ષ્મતા સાથે સંબંધ નથી. લાંબુ લાંબુ લાંબા વિચારો વિકલ્પો ચાલે પણ વિષયની સૂક્ષ્મતાને સ્પર્શી ન શકે. પોતે સ્વયં સ્થૂળ હોવાથી વિષયની સૂક્ષ્મતાને એ સ્પર્શી ન શકે. દ્રવ્યાનું યોગ છે એ સૂક્ષ્મ છે, એનો અર્થ કે આત્માની રૂચિવાળાનો એ વિષય છે, રૂચિવાળાનું એમાં કામ છે, બીજાનું એમાં કામ. નિર્ગ્રંથ પ્રવચનનો રહસ્ય છે. ભગવાન નિર્ગ્રંથ છે, નિરાજ નિર્ગ્રંથ છે, ભગવાન પણ નિર્ગ્રંથ છે, ઉપરાગ ઉપવાસી નિર્ગ્રંથ છે. એમના પ્રવચનનો એ રહસ્ય છે. તારણયોગ આ રહસ્યભૂત વિષય દ્રવ્યાનુયોગની અંદર નિરૂપણ કરેલું. મહામુનિઓને તે શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. જે જે શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડે છે તેને બહારમાં દ્રવ્યાનુયોગનું આલંબન છે, બીજું આલંબન ટૂંકમાં પણ દ્રવ્યાનું યોગનું આલંબન છે. અને મહા ભાગ્ય વડે એ દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય છે. જેને પ્રાપ્તિ થાય છે એમાંથી કાંઈ મળે છે એ મહાભાગ્યશાળી સમજ. દ્રવ્યાનું યોગમાંથી કાંઈ લઈ શકતો હોય જીવ, દ્રવ્યાનું યોગને સ્પર્શી શકતો હોય તો એ મહાભાગ્ય સાથે સમજવા યોગ્ય હોય. એની યોગ્યતાનો વિષય दर्शन मोहनो अनुभाग कृतवा थे, जैने दर्शन मोहनो अनुभाग घटे थे, ये द्रव्यांग योग ने परिणाम आवा माटे योग्य थाय छे। कोने परिणम छे ये वात करवी छे, तो द्रव्यांग योग कोने परिणम छे, तो जेने दर्शन मोहनो अनुभाग घटी गयो होय અથવા જેને દર્શન મોહનો અક્ષમ કરી નાખ્યો હોય, નાશ કરી નાખ્યો હોય, તો એને દ્રવ્યાનું યોગ પરિણમે છે, નહીં તો દ્રવ્યાનું યોગ પરિણમ તો તીવ્ર દર્શન મોહમાં વર્તતા જીવને દ્રવ્યાનું યોગથી ઘણું દૂર વર્તી પણ રહે છે, દૂર રહે છે। गंध पण आवी शके, तो दर्शन मोहनो प्रभाव एक पत्र में लिखू कि आवा न्या काल में जो साचा देव गुरु शास्त्र ने सत्पुरुष मळे, जैन धर्म समझवानो योग मळे पोतामां, पछी जैन છતાં જો જીવને આત્મલાભ ન થાય, મોક્ષ માર્ગ ન મળે, નીચના માર્ગે ન પોતે પ્રવેશ કરી શકે, તો મહામોહનીનું બળવાન પણ સમજવાયું છે, મહામોહની પોતે દર્શન મળે છે, દર્શનનો બળવાન હોય તો જ એને ન એવું પ્રકરણ એમાં એ નિષ્ફળ જાય, નહીતર નિષ્ફળ જાય। પ્રેક્ટિકલી બહુ સીધો સાધો દ્રષ્ટાંત લઈએ તો એ છે કે દર્શન મોહને તોડે એવા પરમાગમોના અને શ્રીગુરુના વચનો શ્રવણ કરવા છતાં પોતાને એમ લાગે છે કે આ આત્મા ઉપર એની અસર કેમ થતી નથી, આ રીતે અનુભવ થાય છે કે નથી થતો। સમયસાર આદિ મહાન પરમાગમ છે, ગુરુદેવ જેવા શ્રી ગુરુના સીધા પ્રત્યક્ષ યોગ્ય વચનો મળે છે, મળ્યા છે, છતાં મારા આત્માને અસર કેમ ન થઈ, એ સમસ્યાનો ઉત્તર અહીંયા છે કે દર્શન જોવાને લઈને એની અસર થતી નથી। બેરાકાને કાંઈ સંભળાય નહીં, કાન બેરો હોય તો કંઈ સંભળાય નહીં, અવાજ નથી આવતો, અવાજ નથી ઉત્પન્ન થતો એવું નથી, પણ કાન બેરો છે એમ સામે સદુપદેશ નથી, હિતોપદેશ નથી એવું નથી, પણ પોતે દર્શન મોહનું ગોદડું એજું છે, એટલે શ્રી ગુરુના ઉપદેશની લાકડી વાગતી નથી, ગોદડું વધીને બેઠક લાકડી મારે તો વાગતી નથી। જે કાંઈ ધ્યાન દેવા જેવી વાત છે, નાસ્તિક પક્ષમાં એ દર્શન મોહન, નાસ્તિક પક્ષમાં કોઈ ધ્યાન દેવા જેવી વાત હોય તો દર્શન મોહને છે।
હજી દર્શન મોહ બંધ કર્યો હોય ત્યારે તો એને આ બધું સમાપન થયું, બધું બધાનું સમાપન થયું, તો એ જે વર્તમાનમાં જે દર્શન મોહની જે અને અસર નથી થવાની હતી, તો એ વર્તમાન અપરાધ છે કે ભૂતકાળનો અપરાધ છે?
દર્શન મોહના મંદ થવાના પણ અનેક ભંગ ભેદ છે, કોઈ માત્રામાં દર્શન મોહ મંદ થાય છે તો પણ દર્શન મોહનો અભાવ થાય, અક્ષમ ન થાય ત્યાં સુધી પહોંચવું જરૂરી છે, નહીતર એ મંદ થયેલો દર્શન મેળો તીવ્ર થતા ક્ષણ માત્ર ની વાર લાગશે, વધારે નહીં વાર લાગે. કેટલી? તો ક્ષણમાં તીવ્ર થઈ જશે. એટલે મંદ થયો છે એનો હું તો ભરોસો રાખવા યોગ્ય છે કે મંદ થયો છે એનો હું તો સંતોષ ગ્રહણ કરવા યોગ્ય છે. સંતોષ પામવા જેવું દર્શન નું મંદ કર્યો ત્યારે મને સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા ને, દર્શન નું મંદ કર્યો ત્યારે મને સત્પુરુષ મળ્યા ને, એટલો તો મારો દર્શન નો મંદ થયો હતો ને, થયો છે ને, એ ગણવાનો વિષય નથી. એવી ગણતરી કરવાનો એ થોડો રહ્યો છે તો હવે હવે કાઢી નાખશો. હવે થોડો દર્શન નો રહ્યો છે તો હવે હવે શાસ્ત્ર વાંચી વાંચીને સમયસર વાંચી વાંચીને કાઢી નાખશો. ઘેરનું એક સીધું રાખવા માંગે છે, બાટલી હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી હોય તો ત્રણ વખત હાબુ છે હાથ ધોઈ નાખે. શું કહે ભાઈ તમે બાટલી નાખ્યા છો ને, માટે હાથ ધોઈ નાખજો. એમાં શું, એટલામાં શું હવે આપણે ક્યાં, એમાં શું થયું કે મને તેવો વિશ્વાસ રાખો છો? ઘેરનો એટલો વિશ્વાસ નથી રાખતો કે આ શું છે, ઘેરનો બાપ છે, ઘેર નથી, ઘેરનો બાપ પાવકૂટ છે. એટલે થોડો રહી ગયો છે એનો વાંધો નહીં, એ ગણતરી ભૂલ રહી અથવા વિપરીત બની. થોડો ઉપર આવ્યો, ડૂબતો ડૂબતો પાણીની સપાટી ઉપર આવ્યો, નીચે ડૂબતો જવા માટે હું અહીંયા બદલ કાઢીએ. જે પરિસ્થિતિ સારી મળી એ પરિસ્થિતિનો સદુપયોગ ન કરે અને દેહાર્થે જીવન વ્યતીત કરે. આત્માર્થે વ્યતીત કરવાને બદલે એ સમય દેહાર્થમાં પણ વ્યતીત કરે તો એ અપરાધનો દંડ પણ ભોગવ્યા વિના કુદરત નહીં છોડે. કુદરતના કાનૂન છે. જે પરિસ્થિતિની ઉપેક્ષા કરી, જે પરિસ્થિતિની અપેક્ષાએ આગળ વધવાની તક હતી, એ પરિસ્થિતિની આજે મેં ઉપેક્ષા કરી તો શું થાય? ત્યાં આગળ ભોગવવો પડે. વિચાર માંગે એવો વિષય છે. આગળ લીધું તું જરા સંક્ષેપમાં લઈ લઈએ. દર્શન મૂળનો અનુભવ ઘટવાથી અને દર્શનનો નાશ પામવાથી તેમજ વિષય પ્રત્યે ઉદાસીનતાથી આ અપેક્ષા છોડવાની વાત છે. દેહાર્થની અપેક્ષા છોડવી, એ વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણકમળની ઉપાસનાના બળથી તીવ્ર ભાવનાથી જે મહાપુરુષના આશ્રય આત્મહિત કરવા માગે છે, તીવ્ર ભાવના એ બળવાન ભાવના એવા જીવને દ્રવ્યાનો યોગ પરિણમે છે. એ દ્રવ્યાનો યોગ પરિણમાવવાને લાયક છે. એવા જીવને દ્રવ્યાનો યોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનું યોગ યથાર્થ પરિણમે છે. વિશેષ પછી મોક્ષ માર્ગની અંદર દર્શન ગુરુનો અભાવ કરીને જેમ જેમ એ આત્મામાં વૃત્તિ સ્થિર થાય છે, સંયમ એટલે પરમાર્થ સંયમ વિકરાગતા જેમ જેમ વર્ધમાન થાય છે એનું બીજું નામ સંયમ છે. એમ કેમ દ્રવ્યાનું યોગ યથાર્થ પરિણામે છે, વિશેષ વિશેષ દ્રવ્યાનું યોગનું ઊંડાણ આત્માન આવે છે. એ સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે. જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એ સમ્યક દર્શનનો સમયે સમયે પરિણામથી આત્માને પૂટ લાગે છે. દીપચંદી અનુભવ પ્રકાશમાં આવે છે. સમ્યક દર્શનના સમય સમયના સતત પરિણામ દ્વારા આત્માને એનો પૂટ લાગે છે. તો કે એનું ફળ શું આવ્યું કે સંયમનું વર્ધમાન પણ વિકરાગતાની વૃદ્ધિ થઈ એ પરિસ્થિતિ આવતી જાય છે. અને તેનું કારણ પણ અને એ બધાનું કારણ મૂળમાં સમ્યક દર્શનનું કારણ પણ દ્રવ્યાનું યોગ અને નિર્મળત્વનું કારણ પણ દ્રવ્યાનું યોગ અને વિતરાગતા અને સંયમની વૃદ્ધિનું કારણ પણ કેટલું મહત્વ છે એ સમજાવ્યું. સામાન્યપણે દ્રવ્યાનું યોગની યોગ્યતા પામવી દુર્લભ છે. એ પ્રકારની યોગ્યતા આવી એ અનંતકાળથી જીવને આવી નથી એવી અપૂર્વ યોગ્યતા છે, દુર્લભ છે. મુખ્યપણે એના પાત્ર કોણ છે કે જે આત્મારામ પરિણામી છે, આત્મારામ પરિણામી છે, મહામુનિઓ નિગ્રંથ મુનિઓ છે. આત્માની મુક્તિમાં જે પડ્યા છે એ દ્રવ્યાનું યોગના મુખ્ય પાત્રો છે. જે મહાત્માનો સુદ્ધત યોગ સ્વરૂપમાં સ્થિર થઈને નિજ દ્રવ્યમાં ઊંડે 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 ચાલ્યો જાય છે સ્વરૂપના વેદકમાં, તો દ્રવ્યો દ્રવ્યાનું યોગના ઊંડા રહસ્યોનો પત્તો લઈને બહાર આવે છે. જાય છે ને પાણીમાં નીચે, દરિયામાં પાણીમાં નીચે જાય, મોટી લઈને આવે છે ને બહાર. મિનરલનો ઉપયોગ જંગલમાં આત્મારામ પરિણામે છે, એની અંદર ડૂબેલા રહે છે. અનુભવના ઊંડાણમાં જઈને દરિયાન યોગના રહસ્યો બહાર લઈને આવે છે. સમયસરમાં અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ. આચાર્ય દેવે તો ઘણું ભર્યું છે અંદર, આચાર્ય દેવે તો એક એક સૂત્રમાં એટલું ભર્યું છે કે અમારી શક્તિ છે એટલું હાથમાં આવે છે. એટલે ભેદ પ્રભેદથી જેટલું એ પોતે વિસ્તાર કરી શકે છે એટલી પોતાની શક્તિ છે. અને જ્ઞાન એક ન્યાયે અભેદ જ્ઞાન એટલું ઊંડે જાય છે કે માપે છે કે આમાં ઘણું છે, સ્પષ્ટ ઓછું થાય છે. સૂક્ષ્મની મૂડી મર્યાદિત હોવાથી એ પાછા ગયેલું છે, સૂક્ષ્મ નહીં અંતર્લક્ષિત સૂક્ષ્મ છે, એની મૂડી પણ મર્યાદિત હોવાથી આપણી શક્તિ છે એટલું કાઢીએ છીએ. બાકી છે અંદર ભર્યું છે ઘણું, એવી વાત નક્કી છે. એટલે લેવા જાય એને ખબર પડે છે કે આપણે ઊંડે જઈએ છીએ પણ અમુક ઊંડાણ સુધી જઈએ છીએ. બાકી હજી ઊંડું છે, હજી કયું હાથમાં આવતો નથી. સમયસર આવું આવા વ્યાખ્યાનો પેલા પછી આ વિચારો કાઢેલા છે. આચાર્ય દેવો તો ઘણો 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 ઊંડો સાથ
ભાવ,
ચાર વિવેક છે કે નહીં, જેમાં કથાનું નિરૂપણ છે તે કથાનું યોગ છે, કર્મનું અને કર્મના ફળનું અને ભોગ્ય સ્થાનોનું લોકાલોકનું નિરૂપણ છે કરણાનું યોગ છે, શ્રાવકના અને મુનિરાજના આચરણનો પ્રતિપાદન કર્યું છે એવો કરણાનું યોગ છે, અને વસ્તુ સ્વરૂપના ગુણધર્મોનું પ્રતિપાદન કર્યું છે એ દ્રવ્યાનું યોગ છે, વસ્તુ વ્યવસ્થા જેની અંદર નિરૂપણ કરી છે તે દ્રવ્યાનું યોગ છે, એ દ્રવ્યાનું યોગ છે, પરમ ગંભીર શુક્લ જ્ઞાનનું અનન્ય કારણ, અતિ સૂક્ષ્મ અને નિર્ગ્રંથ પ્રવચનનું એ રહસ્ય
છે.
કેટલું મહત્વ છે દ્રવ્યાનું યોગનું, કેટલું પોતાના જ્ઞાનમાં મહત્વ છે આ પત્રમાં આવ્યું. કરણાનું યોગ કહો કે ગણિતાનું યોગ કહો, નામ જુદા જુદા છે, એક જ અનુયોગ છે. કેમ કે કર્મમાં આજે ગણિત છે, કર્મનું ગણિત છે, એ ગણિત અનુસાર એના ફળ આવે છે, એટલે એને કોઈ ગણિતાનું યોગ કહે છે, કોઈ કરણાનું યોગ કહે છે, કોઈ કર્મ ગ્રંથ કહે છે, કર્મનો વિષય કહે છે, અને એમાં દ્રવ કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ બધો એમાં આવી જાય છે, અને 14 બ્રહ્માંડમાં જે જે કર્મને ભોગવવાના ભોગ્ય સ્થાનો છે એનું વર્ણન કરણાનું યોગમાં. દ્રવ્યાનું યોગ પરિણમે છે એટલે સ્વદ્રવ અનુસાર જે દ્રવ્યાનું યોગનું પરમ રહસ્ય કહ્યું છે એનું સાક્ષાત પરિણમન થાય છે. ઉપદેશ સાંભળ્યો અને ઉપદેશ પરિણમ્યો આપણે કહીએ છીએ કે નહીં, કે તમે ઉપદેશ સાંભળ્યો છે એ વાત ઠીક છે, ગુરુજીનો પણ તમને ઉપદેશ પરિણમ્યો છે એમ કે પૂછતા, એનું નામ પરિણમ્યો. જો પરિણમ એટલે શું, એનું નામ દ્રવ્યાનો યોગ. એ તીર્થંકર દેવનો એક ઉત્કૃષ્ટ કોટીનો ઉપદેશ છે અને એ પરિણમે છે ત્યારે જીવને દર્શનભોગનો નાશ થાય છે, આત્માનું નિર્મળત્વ પ્રાપ્ત થાય છે, વિતરાગતા રૂપે પરમ સંયમ પરમાર્થ સંયમ છે એ વર્ધમાન થાય છે. કોને થાય છે એ વિષય ચાલે છે, કે જે મહાત્માઓ આત્મારામ પરિણામી છે એવા છે, આત્મામાં મસ્ત રહે છે, જેને રમવા માટે નું ક્રીડાવન આત્મા છે. એ શબ્દ વાત્રો છે અમૃતસુંદરાચાર્ય, ક્રીડાવન લીધો છે. આત્મા આરામમ, આત્મા જેમાં જેમ મનમાં ઉત્પન્નમાં લઈને મને શાંતિ થઈ કવિતામાં થઈ જાય, ઠંડક લાગે દ્વારા છૂટતા હોય એમ આત્માના પ્રદેશે પ્રદેશે એ શાંતિના ફુવારા છૂટે છે, એ આત્મારામ પરિણામી છે એને છૂટે છે. આત્મારામ પરિણામી પરમ વિતરાગ દ્રષ્ટિવન, પરમ વિતરાગ સ્વરૂપ પોતાનો આત્મા છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ, એના જેવો દ્રષ્ટિવંત છે, એની એના ઉપરથી જેની દ્રષ્ટિ એક સમય માત્ર પણ ખસતી નથી. સમજી જાય ત્યારે ક્યારે ખસે
નહીં,
આ દેવત્વની દ્રષ્ટિ ક્યાં ખસે, મનમાં હાથ પાડે તો હકારો દે છે કે નહીં, પરમ વિતરાગ દ્રષ્ટિ, પરમ અસંગ, આખા જગતથી લોકોથી જે જૈન લોકોનો સંગ છોડીને જેવો વનવાસી થઈ ગયા છે, જંગલવાસી થઈ ગયા છે, એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. આત્મા સ્વરૂપે કરીને પરમ અસંગ છે, અસંગ તત્વ છે, અને એ અસંગ તત્વની સાથેનું પરિણમન છે, એને અનુસરતું પરિણમન છે. એ બહારમાં પણ અસંગતા સાથે સુસંગતતા દર્શાવે છે, એને મેં અસંગતા સાથે છે, સંગ સાથે એનો મેળ નથી. સંગ તો વિસંગ છે. સંસારી જીવને કોઈના સંગ વગર ગમતું નથી. એટલો એટલો ઘરમાં હોય તો ગાંડો થઈ જાય. ન કરવાના વિચારો કરી દે છે. અને મુનિઓને કોઈનો સંગ જોતો કોઈનો સંગ ન હોય ત્યાં પહેલા જાય છે. કોઈનો પગરાવ પણ ત્યાં ન હોય, પગે ચાલે એનો અવાજ પણ ત્યાં ન હોય, એવા એવી નિર્જન જગ્યાએ આત્મ ધ્યાનમાં આત્મારામ પરિણામે અસંગપણે બિરાજમાન થાય છે. એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. આ દ્રવ્યાનંદ યોગની પાત્રતા, દ્રવ્યાનંદ યોગ પામવાની પાત્રતા આવા જીવને વિશેષપણે મુખ્યપણે કે જેના ફળમાં ધર્મ ધ્યાનથી પ્રાપ્ત હોવા છતાં શુક્ર ધ્યાનની શ્રેણીમાં આવી શકે છે. આપણને શું છે, નામ બધા હાનેલા છે, કર્મ ધ્યાન શુક્ર ધ્યાન ભાવના આવનારને ખબર હોય કે બીજી વાત થાય તો શું છે. એ મહત પુરુષના મનન અર્થે નામ નથી ખોદવું પડતું. તમે પણ ત્યાં સ્વીકારી લીધું છે એ નામ નથી જોયું. દ્રવ્યાનંદનો ગ્રંથ છે ને, એટલે
એ પુરુષ છે મહત જેના માટે લખ્યો છે.
હું નામ છું ને એની ભાવિ પર્યાય જોયું છે. એની ભાવિ પર્યાય જોઈ લીધી. પોતે પંચાસ્તી કાળનો અનુવાદ લખવાનો પરિશ્રમ લીધો છે. દ્રવ્યાનંદ યોગનો સંક્ષિપ્ત સ્વરૂપ, પંચાસ્તી કાળનો સંક્ષિપ્ત સ્વરૂપ, એક એક ગાથાનો સંક્ષિપ્ત ભાવ લખ્યું હતું તે મને અર્થે આ સાથે તમને મૂક્યું. મોરબીના
કોને
ફળે પણ એ પણ કોઈ પાત્ર જોયું છે. રાક્ષસભાઈ પણ એ કોઈ વિશેષ પાત્ર જોયું છે. એટલે એમને મોકલવાનું મન થયું છે. પરીક્ષા બહુ કરી છે. મોરબીની બજારે, ઉભી બજારે શ્રીમદજીને છત્રી ઉગાડીને નીકળેલા છે. આમાં ન્યાયાધીશ હાલીને નીકળે ને અને ઘોડાગાડીને સ્થાપતા એ જમાનામાં ન્યાયાધીશ હોય, મામલતદાર હોય તો અત્યારે જેમ ગાડી સપ્લાય કરે છે, કાર આપે ડિગ્નિટીવાળા માણસની, એ જમાનામાં ઘોડાગાડી આપે. આવું જવું હોય કોર્ટમાં આવવું હોય તો ઘોડાગાડી મારવા. ન્યાયાધીશ હાલીને નીકળે તો લોકો ગામમાં જોઈ રહ્યા. ન્યાયાધીશ ચાલીને નીકળ્યા એમનાથી નાની ઉંમરના, આ તો છોકરા જ કહેવાય. પછી તેર વર્ષના જુવાન છોકરા કહેવાય. એને છત્રી થોડકો હતો, એટલે માથે છત્રી રાખીને આખી ઘર બજાર બજાર હોવારા નીકળ્યા છે. ટેસ્ટ કર્યો કેવી છે, અથવા જ્ઞાની પ્રત્યેનું બહુમાન કેવું છે. પ્રશ્નો તો પૂછે છે, જ્ઞાન લેવા તો આવે છે, મફતમાં મળે છે માટે આવે છે કે કાંઈક એને નમ્ર થવું છે ને આવે છે ટેસ્ટ કરો.
જો તમને આમ ન હોય તો આમ ન હોય તો આમ ન હોય તો એમાં એમ લીધું છે કે અમારી વાત સાંભળ્યા પછી શાસ્ત્ર સંજ્ઞાનો ભાવ તો તમને કઈ કેવું છે, નહીતર કેવું નથી અમારે. શાસ્ત્ર સંજ્ઞા એટલે હું આ તો કીએ છે, પણ હવે શાસ્ત્રમાં એવી વાત આગમમાં છે કે નહીં, આગમની વાત સંમત કરે છે કે એ કે છે, એ કેવી શું કામ લાગે, આગમ કે છે કે નહીં, શાસ્ત્ર સંજ્ઞા કીધી છે, એ બધી શરતો કરી છે. કેટલી શરતો નાખી છે, તો અમે તમને કઈ કહેવા ધારીએ છીએ ખરા, એમ કે મૂળ રહસ્ય કઈ કહેવાની ઈચ્છા છે, પણ આટલી તમારી તૈયારી છે એમ પૂછાયું છે. બહુ ચોખ્ખું કોઈ કોઈ વાર લખતા હતા શાસ્ત્ર સંજ્ઞા ઉપર, એક જ જગ્યાએ શાસ્ત્ર સંજ્ઞા સંદર્ભે સાવધાન શરીર સાફ શારીરિક વેદના શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્રનો અર્થ શાસ્ત્ર પ્રમાણ શાસ્ત્રમાં શરીર વાંચી આત્મા અવસાર શાસ્ત્રાભ્યાસની વિરોધ શાસ્ત્રો અને શાસ્ત્રાકાર શાસ્ત્રો અને શાસ્ત્રાકાર ક્યાં કરી દીધું છે, શાસ્ત્ર સંજ્ઞાને કરી દીધું, એક જ જગ્યાએ આખા ગ્રંથમાં તે શબ્દનો પ્રયોગ થાય. શાસ્ત્રીય અભિનિવેશ વસ્તુ છે આ તો, શાસ્ત્ર સંજ્ઞા છે ને એ પત્ર નો એ પત્ર પકડવો છે.
છેલ્લા બે
પાંચ બરાબર દારશીભાઈ તથા નવલચંદભાઈ ને લખેલો પત્ર છે, 25મા વર્ષમાં પાણી 330 નીચેથી ઉપરનો પારિગ્રાફ. ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હોય હવે તો કરીને આ સરસ નીકળે છે, આમ હોય તો આમ હોય તો ધ્યાન જપ તપ ક્રિયા માત્ર એ બધા કરતા એ થકી એટલે એ બધા કરતા અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ કારણ ધારતા હો તો, ધારતા હોય એમની નિશ્ચયપણે ધારતા હો તો
અને પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો લોકો શું કહેશે? અને શાસ્ત્રનો આધાર મળે છે તેને, અને જાય તો કદાચ તમારી બુદ્ધિ જાય તો તે ભ્રાંતિ વળી ગઈ છે એમ ધારતા હો તો, પછી ભૂલ થાય ને ભૂલ તમને પકડાય તો તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હોય તો, તમે એક વાક્ય કહ્યું છે એ ઘણી ધીરજથી તમારી વિચારવાની તૈયારી હોય તો લખવાની ઈચ્છા થાય છે, નહીં તો લખવાની ઈચ્છા થતી આ બધું ક્રિયાનું યથાસ્થાને સ્થાપન કર્યું છે અને અયથાસ્થાને એનો નિષેધ કર્યો છે. કોઈ જે અયથાર્થ અને અભિમાનના કારણમાં આવી જાય છે એનો નિષેધ કર્યો છે. ધારશીભાઈને પણ સમજવાનું બધા
જ્ઞાની આવું કે છે આમ કીધું
હોય પોતે નજીક આવેલા સુપાત્ર જીવોને સ્પષ્ટ વક્તવ્યથી કેટલીક વાત કરી દે બરોબર, કે જેથી ઊંડે ઊંડે પણ કાંઈ કચરો રહે
નહીં,
સાફ થઈ જાય. જવાબદારી વધારે છે, તે મહત્પુરુષના મનન અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. તે મનન અર્થે આ સાથે મોકલી છે. હે આર્ય, જો સંબોધન કરે છે કાશ્યપાય, હે આર્ય સર્વ પરિણામ એ છે ને, હે આર્ય, દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવાનું સંયમ છે. દ્રવ્યાનુયોગને અમે એવી રીતે જાણ્યો છે, જે દ્રવ્યાનુયોગને જાણે એ બધા ભાવથી વિરામ પામીને સ્વરૂપમાં સમાઈ જાય. એ દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવાનું સ્વયં છે. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. ઘરમાં તો ઘણા મોટા છે, એમના છે 12માં મોટા ડિગ્નિટી વાળા માણસ છે, ન્યાયાધીશ છે ને, એ પ્રેમથી વાત કરી છે, ઘણા પ્રેમથી વાત કરી, ઘણા જેવી છે. કે તે આ પુરુષના વચન સારાંશ દિવસ સુધી કરીશ વધારે છે. સમાધિનું રહસ્ય એ જ છે, સ્વરૂપમાં લીન થવા માટેનું રહસ્ય દ્રવ્યાનુયોગ છે, અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય આ એક છે, આ એક જ છે, બીજો કોઈ ઉપાય આવી ચિંતિત થઈ હોવાથી ધીરે ધીરે પ્રધાનપણે દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય કરાયો છે. સ્વાધ્યાયમાં મુખ્યપણે દ્રવ્યાનુયોગ જ લીધો છે, અને ક્યાંક ક્યાંક સ્તુતિનું એવું લીધું હોય તો એમાંથી દ્રવ્યાનુયોગ કાઢ્યો છે. ત્યારે સ્તુતિ લેતા હતા ભગવાનને પરીક્ષાના દિવસો બહુ વિષય માનતો હોય તો શું વિષય લેવો હોય તો સ્તુતિ લઈએ, પણ કાઢે દ્રવ્યાનુયોગ એમાંથી. ચિંતા સ્તુ કરે સ્વ ઇન્દ્રોને વંદની ત્રણ લોકને કલ્યાણકારી, એટલે ત્રણ લોકના સમસ્ત જીવોના કલ્યાણ કરનારા, મધુર અને નિર્મળ જેમના વાક્ય છે, વચનો છે, અનંત જેમના ગુણો છે, અને જેમને સંસારનો પરાજય કર્યો છે એવા સર્વજ્ઞ, એવા ભગવાન સર્વજ્ઞ વિતરાગને નમસ્કાર કરીને ભગવાન સંતુંદાચાર્ય આ શાસ્ત્રની રચનાનો પ્રારંભ મંડળી કરે છે. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવા આગમને નમન કરીને આ શાસ્ત્ર કંઠે શરણ શૃણો, સાંભળો શૃણો. તમે સંતુંદાચાર્ય દેવ કહે છે કે હું અમૃત પીશું છું તમને. ક્યાંથી ઉત્પન્ન થયેલું છે? કે સર્વજ્ઞ ભગવાનના મુખથી ઉત્પન્ન થયેલું જે અમૃત છે એ હું તમને પીશું છું. મુક્ત કરીને નિર્વાણ પ્રાપ્ત કરાવનાર સંગ્રહ છે ને, જન્મ મરણ નો નાશ કરે છે એવા આગમને નમન કરીને, એવા આગમને પોતે નમન કરીને આ શાસ્ત્ર ને કહે છે. કેટલાક જીવોની અસરળતા એવી હોય છે. અરે અરે, આ તો બહુ ઊંચી વાત, આપણું કામ નહીં. આપણને તો કોઈ દયા પાડવાનું કે દાન કરવાનું તે તો આપણે આપી દઈએ. આપણે તત્વની આવી આત્માની ઊંચી વાત, આપણા આપણું કામ નહીં, આપણું કામ નહીં, આપણું કામ એમ કરીને જેને અરુચિ થાય છે એને દુર્બળ કરતા ભાઈ, આ મહાપુરુષના કેમ છે પાછા ન થયેલા. આપણે નથી ફકીર શેઠ ભાઈ, એમનો આપ પાછા શું થાય પદ્ધતિ એ સર્વજ્ઞ મહામુનિથી નીકળેલી અમૃત હું પીશું છું. શ્રવણ કરો એનો અર્થ કે એક ધ્યાને આત્મહિતના લક્ષ્ય આ શાસ્ત્ર તમે
શ્રવણ કરો,
કરજો, સાંભળજો. પાંચ અસ્થિકાયના સમરૂપ અર્થ સમયને સર્વજ્ઞ વિતરાગ એવે લોક કયો છે, તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત આખા વિશ્વને એક રૂપમાં લઈ લીધું છે. જેમાં પાંચ અસ્થિકાય છે એવો જે પદાર્થોનો સમય છે, અર્થ સમય, એટલે પદાર્થોનો જે પદાર્થનો જે સમય છે જ્યાં પાંચ એક સાથે છે, પાંચે અસ્થિકાયનો વિસ્તાર છે, એટલા ભાગનો ભગવાને લોક કર્યો છે વિતરાગ દેવે. અને એ સિવાય બાકીનો જે આકાશરૂપ અનંત એવો ભાગ છે એને અલોક કહ્યો છે. લોક અને અલોક એવા બે ભાગ છે વિશ્વના. પછી ચોથી અને પાંચમી કથા સાથે લીધી છે. જીવ, પુદ્ગલ પરમાણુ, ધર્મ, અધર્મ તેમજ આકાશ એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. કેવા છે? આ પાંચ પદાર્થો છે એ પોતાના અસ્તિત્વમાં રહ્યા છે, એટલે કોઈના અસ્તિત્વમાં કોઈ જતું નથી, એ ક્ષેત્ર હોવા છતાં કોઈના અસ્તિત્વમાં કોઈ જોતું નથી. પોતાની સત્તાથી હંમેશા સદાય અભિન્ન રહે છે અને તે દરેકને અનેક પ્રદેશ છે, એકથી વધારે પ્રદેશ છે, ક્ષેત્રફળવાળા છે. એમ કે એ છોટા પરમાણુની વાત નથી, આખો લોક લીધો છે ને, એટલે સ્કંદ લીધો છે, મહાસ્કંદ, કે જેમાં અનંતા અનંત પરમાણુઓનો પિંડ છે, ચૌદ બ્રહ્માંડ. એટલે એને એના સ્કંદને અહીંયા ઉદગળ અસ્થિ કાય એમ કહ્યું છે. ઉદગળ અસ્થિ અને કાય, ઉદગળ છે પણ છે અને કાય પણ, એટલે ક્ષેત્ર વિસ્તાર પણ છે. ઉદગળ સમૂહ, જીવ ઉદગળ સમૂહ, કેટલો ઉદગળ નથી લીધો, ઉદગળ સમૂહ, ધર્મ અધર્મ તેમાં જાતા એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયંત્રી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન રહ્યા છે અને અનેક પ્રવેશ પાળા છે. અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે, જેના અસ્તિત્વમાં અનેક અનેક ગુણ પર્યાયો છે, તે અસ્થિકાળ. અસ્થિ એટલે જેના અસ્તિત્વમાં કાય ક્ષેત્રમાં અનેક ગુણ અને પર્યાયો રહેલા છે, તે અસ્થિકાળ. તેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે. એ લોક છે એના ત્રણ વિભાગ પાડીને ત્રણ લોક અથવા ત્રિલોક કહેવામાં આવ્યા છે. ત્રણ દૂર પડ્યા છે, કર્મ કર્મે ભોગવવાના ક્ષેત્રના ત્રણ વિભાગ પાડી દીધા છે. અને ત્રણેય વિભાગને કુદરતી સંપત્તિ જુદી જુદી છે, બધા પૂદગળો, પણ કુદરતની રચના છે એ ત્રણેયની જુદી જુદી છે. કાય એટલે કાય આપણે નથી કહેતા, એ મોટી કાયા છે અને લાંબી કાયા છે, ક્ષેત્ર વિસ્તારને કાય કહે છે. કોઈ બ્રહ્માએ કોઈ પરમ બ્રહ્મે કોઈ પૃથ્વીની ઉત્પત્તિ કરી છે એ વાત ખોટી છે. તો બ્રહ્માંડની રચના કરી છે એ વાત ખોટી છે. અનાદિથી અનંતકાળ પર્યંત આ છે દ્રવ્યો લોકના છે, પોતાના સ્વરૂપે પોતાના અસ્તિત્વમાં રહેવાના જ છે અને પર્યાયથી પર્યાય અંતર થતા જ રહેવાના છે. પોતાના ગુણધર્મ થતા પોતાના ગુણધર્મની મર્યાદામાં રહીને જેઓ હંમેશા પરિણામનશીલ રહેવાના છે અને જેઓ હંમેશા પોતાના અસ્તિત્વને અનાદિ અનંત અને ધારી રાખવાના છે, એ કોઈ બનાવવાના નથી ને એનો નાશ એટલે પ્રલય પણ થવાનો નથી. એ પ્રશ્ન ગાંધીજીએ પૂછ્યો છે 27 પ્રશ્નમાં, એ પ્રશ્ન પૂછ્યો છે કે આ વિષ્ણુનો આ દુનિયાનો પ્રલય થશે કે નહીં, આ દુનિયાની છેવટની સ્થિતિ શું છે. તો કે આ દુનિયાનો કદી પ્રલય થવાનો નથી, આમ નામ જ ચાલવાનું છે. જે રીતે ચાલી રહી છે દુનિયા એ રીતે ચાલવાનું છે. દુનિયાની છેવટની શ્રી સ્થિતિ થશે એક પ્રશ્ન જુદો, 21મો છે. 23મો પ્રશ્ન, દુનિયાનો પ્રલય છે તો પ્રલય એટલે જો કેવળના શું અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, અને કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. 21માં એ વાત કરી છે, એ જ વાત અમે 23માં પણ કરી છે. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિશે લીનપણું, તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે પણ મને તે સંભવિત લાગતો નથી. એક પરમ બ્રહ્મમાં બધા વિલીન થઈ જશે એ સંભવિત નથી, કેમ કે સર્વ પદાર્થ સર્વજીવ એવા સમપરિણામ જે રીતે પામે તેવો યોગ મને અને જો તેવા સંપરિણામનો પ્રસંગ આવે તો ફરી ને પાછું વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સંપણું હોય એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણું કોના આશ્રય રહે. ઘણી ઘણી ઊંડી વાતો કરી નાખી. સર્વ જીવાશ્રય પ્રલય સંભવતો નથી. કોઈના ઊંચી ગતિના પરિણામ છે, કોઈના નીચી ગતિના પરિણામ છે, બધાને સરખા પરિણામ થાય ત્યારે સરખી સ્થિતિ થાય ને. બીજી વાત છે, પણ એ બોલો મારો એટલો બેરિસ્ટર થયેલા ને એટલે એમને શું કર્યું કે પદ્ધતિ છે ને એ લોજિકની લીધી છે કે જો બધાના પરિણામ સમપરિણામ થાય તો એનું ફળ સરખું આવે. આ દુનિયામાં કોઈના બધાના પરિણામ સરખા થાય એવું દેખાય છે? બે ભાઈના સરખા, બે હગા ભાઈના સરખા દેખાય એવું નથી ને. આખી દુનિયાના જીવનના પરિણામ એક સરખા થાય બીજી બધા એક સ્થિતિને પામે ને એના ફળ રૂપે શક્યતા દેખાય. ન્યાય કે વાત દિગંબર છે. પામે છે પાંચ અસ્થિકાય છે પણ દ્રવ્ય તો છ છે. એટલે અસ્થિકાય ત્રણેય કાળે ભાવપણે પરિણામી છે. એ પદાર્થો પાંચે પદાર્થો ભાવપણે પરિણામી છે અને પરાવર્તન જેનું લક્ષણ છે એ આ કાળ સહિત પછી છપ્પુ લઈ લીધું એ છે એ દ્રવ્ય સંજ્ઞા ને એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે અને જુદા પડે છે પણ પોતપોતાના સ્વભાવનો એટલે સ્વરૂપનો ત્યાગ કરતા છે તો અપેક્ષા એકબીજામાં પ્રવેશ કરે છે, એકબીજાને જગ્યા આપે છે, એકબીજા મળી ગયેલા દેખાય છે અથવા જુદા પડતા પણ દેખાય છે. દેહનો યોગ છે, દેહનો વિયોગ છે, તેમ છતાં પોતપોતાના સ્વભાવને અને સ્વરૂપને ત્યાગ કરતા નથી. પોતાના સ્વરૂપને છોડ્યા વિના આ જાતના ફેરફારો, સંયોગી ફેરફારો જે થાય છે તે જોવામાં આવે છે. સત્તા સ્વરૂપે સર્વ પદાર્થ એકત્વ વાળા છે, એ સત્તા અનંત પ્રકારના સ્વભાવ વાળી છે, અનંત ગુણ અને પર્યાયાત્મક છે, ઉત્પાદવી ભૌત્વ વાળી સામાન્ય વિશેષાત્મક છે. એક ગાથામાં કેટલું એ સત્તા સ્વરૂપ સર્વ પદાર્થ એકત્વ વાળા છે એટલે પોતાના એકત્વને ક્યારેય છોડતા નથી. વહેંચાઈ જાય, ટુકડા થઈ જાય, વિભાજન થઈ જાય કદી બનતો નથી. સત્તા સ્વરૂપે એકત્વમાં રહે છે તે તેની હૈયાતી, સત્તા એટલે હૈયાતી મોજુદગી અનંત પ્રકારના સ્વભાવ વાળી છે. એક એક પદાર્થનો અનંત સ્વભાવ છે, અનંત ગુણ છે, અનંત પર્યાયો છે, ઉત્પાદવી અને ભૌગણું છે. ઉત્પાદ છે, વ્યય છે, સત્તાને સત્તાને ઉત્પાદ છે, સત્તાને વ્યય છે અને સત્તાને ગ્રહત્વ પણ છે. આ એક વિચિત્ર વાત છે. સત્તા એક અને ભેદ એના ત્રણ, અને ત્રણેયનો સ્વભાવ જુદો જુદો. ધ્રુવનો સ્વભાવ તે ઉત્પાદનો નહીં, ઉત્પાદનો તે વ્યયનો નહીં, વ્યયનો તે ધ્રુવનો. સત્તા એક અને ત્રણ ત્રણ લક્ષણ એના. લોકોને જે અન્યમતિમાં વાત નથી સમજાતી એનું કારણ આ છે, એના પરસ્પર ત્રણેય વિરુદ્ધ છે. એક હૈયાથી સત્તાએ સત્તાનું વિભાજન થયા વિના, ટુકડા થયા વિના, ત્રણેયના સ્વભાવો પરસ્પર વિરુદ્ધ છે. ઉત્પાદને વ્યય સામે સામા છે, ધ્રુવ અને ઉત્પાદ સામે સામા છે, વ્યય ને ધ્રુવ પણ સામે સામા છે. આવો એક વિચિત્ર સત્તાનો પ્રકાર છે, પદાર્થની સત્તાનો ઘણો વિચિત્ર પ્રકાર છે. જૈન દર્શન હૈ, શાદવાદ હૈ, સો સંશયવાદ હૈ, વસ્તુ કા સ્વરૂપ કા ઠિકાણા નહીં હૈ. જાઓ કેવી રીતે બને? ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે ઉપજે એને છે કબીલી, અબધો નટ ના આગળ કી બાજુ ત્યાં જાણે બ્રાહ્મણ કાઢે. બ્રાહ્મણ ને કે કાઢે નહીં કોઈ આમાં ચાંદ બુડે એવું આ નટના ગેર ની બાજુ બીજી જાતું છે. ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, ઉલટે પલટે ને પાછો ધ્રુવ રહે, આનંદ લઈ ગયો. ગુરુજી તો બહુ લલકાર શું કહે છે કે ઉત્પાદ એ ધ્રુવત્વ વાળી સત્તા છે અને સામાન્ય વિશેષાત્મક છે. અને સામાન્ય પણ એક રૂપ પણ છે અને વિશેષમાં અનેક ભેદ પણ છે. વિશેષ છે તે સામાન્ય નથી અને સામાન્ય છે તે વિશેષ નથી. એક જ સત્તામાં છે દેશ. પોતાના સદભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે, તે માટે દ્રવ કરીએ છીએ. જે પોતાની સત્તાથી દ્રવ્યનું નામ શા માટે કર્યું કે દ્રવથી દ્રવ્યમ શું તો રહેલું છે? પદાર્થનું નામ દ્રવ શા માટે છે? ગુણ પર્યાયની દ્રવ્ય છે માટે તે દ્રવ્ય છે. પદાર્થનું નામ દ્રવ્ય શા માટે? ગુણ પર્યાય દ્રવી રહ્યું છે પદાર્થ. પોતાના સદભાવ પર્યાયને દ્રવે છે, કલ્પના નથી. સદભૂત ઉપચરિત વ્યવહારનો એ વિષય છે. દ્રવ્યની શુદ્ધ પર્યાય કેવો જ્ઞાનની હોય, એક પરમાણુની શુદ્ધ પર્યાય હોય તો તે સદભૂત છે. સદભૂત ઉપચરિત વ્યવહારનો એ વિષય છે. ગુણભેદ છે તે સદભૂત અનુપચરિત વ્યવહારનો વિષય છે. પોતાના સદભાવ પર્યાયને દ્રવે છે, એ તે ભાવે પરિણમે છે. એ જે સદભાવ છે એ ભાવ રૂપે એ પરિણમે છે, માટે તેને દ્રવ કહીએ છીએ. એટલા માટે એને દ્રવ કહીએ છીએ કે જે પોતાની સત્તાથી અનન્ય છે. એ દ્રવ અને સત્તા જુદા જુદા નથી, દ્રવ અને સત્તા એક જ છે. એટલે દ્રવ્યનું લક્ષણ હવે પછી કહે છે. દ્રવ્યનું લક્ષણ સત છે, સત દ્રવ્ય લક્ષણ વેપાર કરતા કરતા જાતોના પરદેશ સાથેના વેપાર કરતા કરતા માહિતી છે. માહિતી છે ને અંદર ઉતારી છે, માટી ને
અંદર
ઉતારી. દ્રવ્યમ સત લક્ષણકમ, લક્ષણકમ ઉત્પાદ વે ધ્રુવયુક્તમ, ઉત્પાદ વે ધ્રુવત્વ સંયુક્તમ, ગુરુ પર્યાય સ્વયં માલિક ભણી ભણન કઈ સર્વજ્ઞા હા આ દસમી ગાથા છે લક્ષણ
મંગલ ભગવાન નો જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય વિદ્રાક્ષિ ગંગા જય ધર્મ